દસ હજાર હોય તો સ્કોપ જ નથી, બરાબર ને? આ એવું છે કે આમાં અનંત જીવો છે. હવે આપણે અનંત માંથી બહુ થોડા કાઢીએ છે. હવે ત્રણેય કાળના સમયે એ પણ અનંત છે, પણ એટલો અનંત કાળ સફિશિયન્ટ જ નથી કે બધા નીકળી જાય બહાર. સમજાય? કાળ બી અનંત છે, આમાં તો આપણું લિમિટેડ કાળ છે, આયુષ્ય 50-100 વર્ષનું છે. એટલે એમ કહેવાય કે કાળનો અંત, આપણા કાળનો અંત આવી જશે. પણ હવે અહીંયા અનંતમાં રિલેટિવ વાતો છે, રિલેટિવ. જે રીતના કે એક દોડનાર આમ દોડે છે, એ 5 કિલોમીટરની સ્પીડથી દોડે છે, અને બીજો 10 કિલોમીટરની સ્પીડથી દોડે છે. હવે આ દોડનાર દોડ્યા જ કરે, ક્યારે અટકે જ નહીં, તો ડિસ્ટન્સ કેટલું કવર કરશે? અનંત કિલોમીટર. પણ તો ઓલો એના કરતા બે ગણો કવર કરશે કે નહીં? કેમ કે ડબલ સ્પીડથી ભાગે છે. એવી જ રીતે આમાં બી અનંત જીવો છે અને કાળ પણ અનંત છે. બે ક્યારે ખતમ નથી થવાના, પણ તો પણ 6 મહિના ને 8 સમયમાં 608 કાઢવા છતાં આમાંથી ક્યારે પૂરા નહીં થાય. આ લોજિક બેસે છે પણ આના પરથી તમે બહુ ઇઝીલી સમજાય કે આપણી ઉંમર જેટલી છે એમાં પૂરા ભાવ ક્યારે ખતમ નહીં થાય. એવી જ રીતે કાળના જેટલા સમય છે એમાં ક્યારે જીવ ખતમ જ નહીં થાય. કેમ કે જેટલા અંદર પડ્યા છે એનો અનંતનો ભાગ જ અહીંયાથી અહીંયા આવશે. હવે તો અહીંયા અનંત જીવો પડ્યા છે, એ અનંતમાંથી 608 જે બહાર આવે છે, તે બહાર આવવાની મુદત છે 2000 સાગર. 2000 સાગર ઉત્કૃષ્ટ મુદત છે. જો એટલા સમયમાં જીવ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત ન કરી લે, મોક્ષે ન વયો જાય, તો એ નિયમથી ફરીથી પાછો દેગોદમાં આવી જાય. એક્ચ્યુઅલી આ જે 2000 સાગર છે ત્રસ પર્યાયની મુદત છે, નિગોદની વાત નથી. એટલે પાછો સ્થાવરમાં આવી જાય, એકેન્દ્રિય આદિ પર્યાયમાં પાછા આવી જાય. આટલું ક્લિયર છે? હવે એ 2000 ઉત્કૃષ્ટ મુદત છે. જો એ જીવ 2000 સાગરના કાળ માટે સ્થાવરમાંથી ત્રસ થાય, તો એમાં પણ કાળનું ડિવિઝન છે કે લગભગ 1240 સાગર દેવગતિમાં રહે છે, 760 સાગર નરક ગતિમાં રહે છે, અને આ 2000 સાગર અને 95 કોટી પૂર્વ એવી રીતના છે. તો 95 કોટી પૂર્વમાં મનુષ્ય અને તિર્યંશના ભવો આવી જાય છે, બરાબર? હવે આ પણ ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણમાં કીધા છે. હવે એમાં તમારો ક્વેશ્ચન માટે મનુષ્ય ભવનો છે કે કેટલા મનુષ્ય ભવ ધારણ કરી શકાય. ઘણાએ સાંભળ્યું હશે કે 48 મનુષ્ય ભવ ધારણ કરી શકાય, પણ એવું નથી. એ 48 તો કેવી રીતના કીધા છે કે જો કન્ઝિક્યુટિવ મનુષ્યથી મનુષ્ય થયા જ કરે તો મેક્સિમમ 48 ભવ ધારણ કરી શકે. જેવી રીતના કે વાક્યાદિમાં એવું છે કે 8 પુરુષ 8 સ્ત્રી 8 નપુંસક, પછી 1 સમૂહચન ભવ, પછી વળી પાછા 8 8 8, એટલે ટોટલ એવી રીતના 48 ભવ ધારણ કરે, પછી નિયમથી પાછો મનુષ્ય નો થાય 49 ભવ, પછી એને બીજા કોઈ ભવ ધારણ કરવા પડે. પણ એવું નથી કે 2000 સાગરમાં મનુષ્ય ખાલી 48 વાર જ થાય. આ વિષય બહુ ઊંચો કરનારી યુગનો વિષય છે, એ જ્યારે આપણે ધવલા જઈ ધવલા ભણતા છું ત્યારનો વિષય છે, એટલે એકદમ ફાઇનલ મેડિકલ એક્ઝામનો ત્યારનો છે. એ વચમાં 11th 12th નો બી નથી, ને આપણે તો સ્કૂલમાં છે, એટલે આપણે એના પર પછી આવશું. આ સમજાયું? કોઈને કઈ ક્વેશ્ચન છે? કહેવાનો મતલબ શું છે કે જીવ દેવગતિમાં વધારે જાય છે, પુણ્યના ફળ વધારે ભોગવે છે, અને પાપના ફળ નરક ગતિમાં ઓછો કાળ ગાળે છે. નેચરલી જ એવું છે, પણ તો પણ પુરુષાર્થ કરીને અહીંયાથી અહીંયા નથી જતા આપણે.
મિથ્યાત્વનો ફર્જ નિગોચી માનંત કાળ કાળ.
હા, હવે જેવી રીતના એમ કહે ને કે આપણે પુણ્યના ભાવ કરશું તો સારા ભાવ બંધાશે તો કદાચ દેવ ગતિમાંથી એવી રીતના જશું, પાપનું ફળ નરક ગતિ આવી જશે. પણ મિથ્યાત્વનું ફળ શું? સંસાર પરિભ્રમણ તો ખરું, પણ મિથ્યાત્વનું ફળ છે કે તમે જગતની સ્થાવર અને નિગોદમાં વયા જાઓ. આપણા જો 2000 સાગર પૂરા થઈ ગયા હોય તો જીવ નિયમથી પાછો પડે જ, ભલે ગમે તેવા સારા ખરાબ પરિણામ કરતો હોય. અને આપણને ખબર નથી આપણે 2000 સાગરમાં ક્યાં છે, એટલે બહુ ચેતવાની વસ્તુ છે. કદાચ આપણો છેલ્લો ભાવ હશે તો પાછળ સ્થાવરના રસ્તે આપણે ચાલી રહ્યા છીએ. બીજો એક ક્વેશ્ચન એવી રીતના આવ્યો હતો અમને કે નિગોદમાં એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે તો એ શ્વાસનું માપ કેટલું છે? આપણે માં ક્યાં ચર્ચા બી થઈ હતી કદાચ, પણ કદાચ નહીં થયો, ખ્યાલ નથી. જે આપણે મેડિકલ સાયન્સમાં કહીએ કે એક હેલ્ધી હ્યુમન બિંગની પલ્સ કેટલી હોય, 1 મિનિટમાં 72 પલ્સ હોય. બરાબર, 72 પલ્સ પર મિનિટ. આપણા શાસ્ત્રોમાં શ્વાસનું એવી રીતના માપ આવ્યું છે કે મનુષ્ય ગતિનો જીવ હોય, યુવાન હોય, બાળક કે વૃદ્ધ ન હોય, યુવાન હોય, રોગોથી મુક્ત હોય અને એનું સ્વાસ્થ્ય બરાબર હોય તો ત્યારે એના પલ્સ નહીં, હવે શબ્દ શું એમાં કીધો છે એક્ઝેક્ટ મને યાદ નથી, પણ માપ આ જ છે કે 1 મિનિટમાં 72 શ્વાસ. એટલે 1 શ્વાસનું માપ ઇઝ 60/72 મિનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 0.4 6 seconds. નિગોદનું એક ભવનું આયુષ્ય આટલું છે, 0.046 સેકન્ડ્સ. હવે એમાં પણ પાછું એવું છે કે આ જે છે ને એમાં પાછું ઉત્કૃષ્ટ અને જગન્ય એવી રીતના નિગોદમાં બી ફરક છે. એવું નથી કે નિગોદના બધા જે એક જ આયુષ્ય વાળા હોય છે, એમાં બી ઓછું વધારે આયુષ્ય હોય છે. એક કોમ્પ્લેક્સ ટોપિક છે, એમાં આપણે નથી જોવું, પણ આ સૌથી જગન્યમાં જગન્ય આયુષ્ય છે. આટલા અનંત જીવો છે, અનંત જીવોમાં આપણે ઘણા વિષયો એવા આવે છે ને કે સૌથી ઉત્કૃષ્ટ અવગાહના કોની છે, તો સ્વયં બ્રહ્મ સમુદ્રમાં મહાવત્સની છે. સૌથી જગન્ય અવગાહના કોની છે, તો એ નિગોદિયા જે અપર્યાપ્ત ઋજુ ગતિથી જવા વાળા તીસરા સમયમાં એ બધું આવે છે. એવી રીતના છે કે આ સૌથી નાનામાં નાનું આયુષ્ય આટલું, સૌથી મોટામાં મોટું આયુષ્ય 33 સાગરોપમનું, જે સર્વાધ સિદ્ધિમાં અને 7મી જડકમાં હોય છે. બોલો, બીજો કોઈ ક્વેશ્ચન છે? કાંદો હોય ને આવો, તો આમાં એ આટલી સાઈઝ નો લગભગ એમ સમજો, તો આમાં નિગોદિયા જીવ કેટલા? આઈ થિંક આપણે અમુક જે છોકરાઓ દિવાળી જાત્રામાં આવે છે ને એમાં 2 વર્ષ પહેલા અમે બસમાં અનંત અને અસંખ્યાતના માપ ઉપર અમે બહુ ચર્ચા કરી હતી, તો ત્યારે એટલે આમ આપણી માપ જોઈએ તો આપણને ફીલ આવે કે અનંત પહેલા તો સૌથી નાનામાં અસંખ્યાત કેટલું મોટું છે, તો એનાને ખબર પડે કે અનંત કેટલું મોટું હશે. હવે આ જે કંદમૂળ નો ટુકડો છે જો આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નો 162મી ગાથા નો ભાવાર્થ છે, એમાં લખે છે કે આ બધા પુદ્ગલ સ્કંદ નો પિંડ છે, આ તો શરીર છે પુદ્ગલ સ્કંદ નો પિંડ છે. હવે આ એક સ્કંદમાં અસંખ્યાત લોક પ્રમાણ આપણું લોક છે બરાબર, આ લોકમાં આકાશના પ્રદેશો કેટલા છે અસંખ્યાત, તો એ જેટલા અસંખ્યાત છે સપોઝ 100 છે 1000 છે લાખ છે જેટલા છે એ જેટલા અસંખ્યાત છે, કેમ કે અસંખ્યાતના અસંખ્યાત માપો છે ને, તેમાંથી એ જે પર્ટિક્યુલર અસંખ્યાત છે એને કહેવાય લોક પ્રમાણ બરાબર. તો આ એક પુદ્ગલમાં આવા અસંખ્યાત લોક પ્રમાણ એટલા તો અંડર છે, અંડર એક બીજું સંજ્ઞા છે, સંજ્ઞા એટલે એક પ્રકારનું નામ છે, આમાં અસંખ્યાત લોક પ્રમાણ અંડર છે. જેવી રીતે કે આપણા શરીરમાં હાથ પગ વગેરે ઉપઅંગ છે ને, એવી રીતના આના એવા અસંખ્યાત લોક પ્રમાણ નાના પેટા ભેદ છે. હવે આ એક અસંખ્યાતમાં અરે એક અંડરમાં અસંખ્યાત લોક પ્રમાણ ઉલ્લી છે, જેવી રીતના કે આપણા એક હાથમાં આંગળીઓ છે, એક આખું શરીર એનો એક પેટાભેદ આપણો હાથ એનો એક પેટાભેદ આંગળી, એવી રીતના આ આખું એમાં અસંખ્યાત લોક પ્રમાણ અંડર એમાં અસંખ્યાત લોક પ્રમાણ પુલવી. હવે એક પુલવીમાં અસંખ્યાત લોક પ્રમાણ આવાસ છે, જેવી રીતના કે આપણી એક આંગળી છે તો એ આંગળીઓમાં એમ કે વેઢા છે, આપણા વેઢા છે એમાં એક ટેરવું છે અથવા આપણો નખ છે, સમજી લો કે આખા એક પાછો ભેદ, એવી રીતના આમાં અસંખ્યાત લોક પ્રમાણ ભેદો છે એમાંથી એક ઈ આવાસમાં અસંખ્યાત લોક પ્રમાણ નિગોદના શરીર છે. આપણે તો એમ સીધું કહીએ ને કે ભાઈ આમાં અસંખ્યાત લોક પ્રમાણ શરીર, પણ એ કેટલા અસંખ્યાત લોક પ્રમાણ, લોક પ્રમાણ નહીં, આપણે તો ખાલી એમ કહીએ કે એકમાં અસંખ્યાત શરીર, પણ એ અસંખ્યાતનું માપ બહુ જ મોટું છે. હવે આ એક એક શરીરમાં અનંત અનંત જીવો છે, અનંત જીવ કેટલા અનંત, હા જે આપણે જોયું ને હમણાં કે આ અનંત નિકળો છે અને આ અનંત સિદ્ધ દશા છે, તો અત્યાર સુધી ભૂતકાળમાં જેટલા અનંત જીવો સિદ્ધ થઈ ગયા એ બધાનો જે નંબર છે એને અનંત ગુણા કરો તો એટલા અનંત જીવો એક શરીરમાં છે. ત્રણેય કાળના સમય ભેગા થઈ જાય ને તો એક શરીરના જીવો પણ સિદ્ધ નહીં થઈ શકે, એટલા જીવો આ સંસારમાં પડ્યા છે, એમાંના આપણે પણ છીએ. આપણો નંબર આ લાઈનમાં છે કે હજી તો આપણે ઘણા દૂર છે એ બહુ વિચારવાની વસ્તુ છે. આપણે ઘણા 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 ભાગ્યશાળી છે કે અહીંયાથી નીકળીને આપણે મનુષ્ય ભાવ સુધી પહોંચ્યા છે, મનુષ્ય ભાવમાં પણ આપણને ઉત્તમ કુળ સ્વસ્થ શરીર એમાં જૈન ધર્મ સમજવા માટે જ્ઞાન સાંભળવા માટે રુચિ પ્લસ ઉત્તમ જીવોનો સંયોગ આટલું બધું આપણને મળ્યું છે, એકબીજાથી વધારે ને વધારે દુર્લભ છે, આ મોકો ખોવાલાયક નથી. જેવી રીતના ટોડરમલજી મોક્ષાન પ્રકાશકમાં કહે છે કે કોઈ બહુ જ બીમાર વ્યક્તિ હોય અને એને મોઢા સુધી કોઈ અમૃત લાવી આપે અને જો એ ન એ જીવ ન પીએ તો એના તો દુર્ભાગ્યની મહિમા અમારાથી કહેવાતી નથી. આ એવું છે કે આપણને અમૃતનો પ્યાલો મોઢા સુધી આવી ગયો છે, હવે જો આપણે ન પીએ તો આપણાથી દુર્ભાગ્યની મહિમા ભગવાન એમ જ કહેશે કે ભાઈ અમારાથી કહેવાતી નથી. ચાલ આગળ જઈએ. ચારેવ ગતિઓમાં એટલા જીવો ભમે છે, આ તો અનંત કીધા. અનંત બધા નિગોદ એક એવું સ્થાન છે જેમાં અનંત જીવો ભરેલા છે, એમાંથી બહુ જ ઓછા બહાર આવે છે. જે સ્થાવર જીવો છે ને, સ્થાવર બી અસંખ્યાત જ છે. ત્રસના જીવો તો એના કરતા ઓછા છે, એમાં બી બે ઇન્દ્રિય કરતા ત્રણ ઇન્દ્રિયો ઓછા, ત્રણ ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિયો ઓછા. એટલે એમાં આપણે પાંચ ઇન્દ્રિયના જીવો તો સંખ્યાત જ છે. દુનિયાના બીજા દેશોની તો વાત જ જવા દો, ઇન્ડિયામાં પણ આપણે માઇનોરિટી છે.
અત્યારે બીજે બધે જોઈએ તો 99% લોકો તો માંસાહારી જ છે.
તો આપણને બહુ જ દુર્લભ એવો સંયોગ મળ્યો છે જે ફરી પાછો અસંખ્ય મનુષ્ય બહુ મળ્યા પછી પણ દુર્લભ છે. આમ તો દુર્લભ છે, મનુષ્ય ભવ મળવો જ દુર્લભ છે, એમાં મનુષ્ય ભવોમાં પણ આવો સંયોગ મળવો બહુ દુર્લભ છે. ચાલ કોઈને બીજો કઈ ક્વેશ્ચન છે? આપણે પહેલી ઢાળનો ભેદ સંગ્રહ જોઈએ છે. લગભગ બધી વસ્તુ બહુ સિમ્પલ છે એટલે એ ફટાફટ આપણે સ્કીપ કરતા જશું. જે તમને ન સમજાતી હોય એ કહેજો, એના ઉપર આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા તો આપણે સૌથી પહેલા જ ક્લાસમાં જોયું હતું કે આ જે અનંત જીવો સંસારમાં ભમે છે એને ક્લાસિફાય કરવા માટે 20 અલગ અલગ મેથડ્સ છે. એને 20 પ્રરૂપણા કહેવાય છે, જેના ઉપર કર્ણનિયમના બધા શાસ્ત્રો આધારિત છે. એ 20 પ્રરૂપણામાંથી આપણે અત્યારે ખાલી ઇન્દ્રિય પ્રરૂપણા જોઈએ છે. ઇન્દ્રિય અને ગતિ, ઇન્દ્રિય પ્રરૂપણા અથવા તો માર્ગના સ્થાનો પ્રમાણે જીવો અલગ અલગ ઇન્દ્રિયો પ્રમાણે વિભાજિત કરાયેલા છે, અને ગતિ માર્ગના પ્રમાણે જીવો ગતિઓમાં વિભાજિત કરાયા છે. તો જેટલા જીવો છે એને ગતિ માર્ગના પ્રમાણે વિભાજિત કરીએ તો ચાર ગતિ અને સિદ્ધ અવસ્થા એમ પાંચમાં ભેદ પડે છે. અને ઇન્દ્રિયો પ્રમાણે વિભાજિત કરીએ તો એકેન્દ્રિય, એનો આપણે ચાર્ટ દર વખતે પ્રેઝન્ટેશનમાં જોઈએ છે, તો પણ ફરીથી અહીંયા બનાવી દઉં એટલે તમને યાદ આવી જાય. જીવમાં એકેન્દ્રિય, હા એક છે સંસારી અને સિદ્ધ. સંસારીમાં છે સ્થાવર અને ત્રસ. સ્થાવરની અંદર છે બધા એકેન્દ્રિય જ છે, તેમાં છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. હવે વનસ્પતિમાં બે ભેદ છે, એક છે સાધારણ અને એક છે પ્રત્યેક. હવે અહીંયા જે પાદર સૂક્ષ્મના ભેદો છે એ હમણાં આપણે નથી જોતા, એ તો એ પણ કરશું તો બહુ બધું બહુ વિસ્તૃત થઈ જશે. ત્રસ, ત્રસની અંદર છે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય. આ ત્રણને મળીને વિકલ ત્રય એમ પણ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોમાં છે સંજ્ઞા અને અસંજ્ઞા, બરાબર. હવે એક માં જ ત્રણ ભેદ છે, મનુષ્ય ગતિ, દેવ ગતિ અને નરક ગતિ
ચાર
અને સિરિયન ગતિ. બાકી બધું અસિદ્ધ ભગવાન ને છોડીને બાકી બધું તિર્યન જ છે બરાબર. આ તો બહુ સામાન્ય વસ્તુ છે જો આપણે એવું વાંચતા જઈએ એમાં જે આમાં કવર થઈ ગયું તો આપણે સ્કીપ કરી નાખશું. જો એક એન્દ્રિય પૃથ્વી આ મળ્યું પેજ નંબર 24 પહેલી ધારણો ભેદ સંગ્રહ. એક એન્દ્રિયમાં પૃથ્વી કાયિક અપ કાયિક એટલે અગ્નિ કાયિક અરે સોરી અપ કાયિક એટલે જલ કાયિક અગ્નિ કાયિક વાયુ કાયિક અને વનસ્પતિ કાયિક બરાબર. ગતિ ગતિમાં ચાર પ્રકારના મનુષ્ય તિર્યજ દેવ અને નારી જીવ સંસારી અને સિદ્ધ મુક્ત અથવા સિદ્ધ એક જ છે. ત્રસમાં બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચતુર ઇન્દ્રિય અને પંચ ઇન્દ્રિય. દેવમાં હવે દેવની અંદર ચાર પ્રકારના અલગ અલગ દેવો છે ભવનવાસી વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક. વૈમાનિકના પણ ભેદ છે નીચે આવશે આપણે જોશું. પંચેન્દ્રિયમાં છે સંધિ અને અસંધિ. હવે યોગ આપણે હમણાં માટે સ્કીપ કરીએ છીએ યોગ પાછા આપણે એન્ડમાં ફરીથી આવશું. લોક ઉર્ધ્વલોક મધ્યલોક અને અધોલોક આપણ બધાને ખબર છે. વનસ્પતિ કાયમાં સાધારણ અને પ્રત્યેક. વૈમાનિક દેવો છે એમાં બે ભેદ છે કલ્પોત્પન્ન અને કલ્પાતી. હવે આ શું છે જરા સમજી લો. બરાબર આપણે જોયું હતું લોક એમાં નીચે અધોલોક આ મધ્યલોક અને આ ઉર્ધ્વલોક. વૈમાનિક દેવો બધા ઉર્ધ્વલોકમાં રહે છે. એના સિવાયના બાકીના ત્રણ જાતિના દેવો કાં તો મધ્યલોકમાં અથવા અધોલોકમાં રહે છે બરાબર. હવે વૈમાનિક દેવોમાં પહેલા અહીંયા 16 સ્વર્ગ છે. 16 સ્વર્ગ ઉપર 9 ગ્રેવે છે. 9 ગ્રેવે પછી 9 અનુદિશ છે અને પછી 5 અનુત્તર છે બરાબર. તો 16 સ્વર્ગ સુધીના જે દેવો છે એને કહેવાય કલ્પોત્પન્ન અને એની ઉપરના જે દેવો છે એને કહેવાય કલ્પાતી. સમજાય છે. કલ્પોત્પન્ન અથવા કલ્પવાસી બે પ્રકારના શબ્દ આવશે. આ જે 16 સ્વર્ગ છે એને કહેવાય કલ્પ. તો એમાં રહેવા વાળા દેવો અથવા એમાં ઉત્પન્ન થવા વાળા દેવો એને કહેવાય કલ્પવાસી અથવા કલ્પોત્પન્ન અને કલ્પાતી કલ્પથી અતીત એનાથી ઉપર બરાબર. જો સંસારી એમાં સંસારીમાં ત્રસ અને સ્થાવર એ આપણે જોઈ લીધું અથવા એકેન્દ્ર બેન્દ્ર ત્રણ ઇન્દ્રિય ચતુરેન્દ્ર પંચેન્દ્રિય. એની ઉપરના બધા સમ્યક દ્રષ્ટિ જ હોય. આપણે પાછળમાં 6 જાળામાં જ આવશે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવેક ઉપજાયો. એટલે એમ કે છે કે નવમી ગ્રહવેગ સુધી આપણે અનંત વાર જ્યાં એવા છે આપણે લોકો એનાથી ઉપર ગયા નથી. કેમ કે આપણે મિથ્યા દ્રષ્ટિ જીવો છો ને ઉપરમાં જે જાય એ બધા સમ્યક દ્રષ્ટિ જ હોય અને લગભગ બધા કાં તો નેક્સ્ટ ભાવમાં અથવા નિકટ ભાવમાં મોક્ષ જવા વાળા જીવો છે. હવે આપણે એક યોગ સ્કીપ કરી લીધું હતું એ જોઈ લઈએ પછી આપણે આગળ જશું. આપણે જૈન તત્વ પરિચય જયારે ભણ્યા લાસ્ટ યર તો એમાં આપણે જીવ દ્રવ્યના અમુક સામાન્ય ગુણ જોયા હતા અને અમુક વિશેષ ગુણ જોયા હતા બરાબર. યોગ જે છે એ જીવ દ્રવ્યનો એક વિશેષ ગુણ છે. યોગ શું છે જીવ દ્રવ્યના આત્મપ્રદેશોનું કંપન થવું એને કહેવાય ભાવ યોગ. આત્મપ્રદેશ આ જીવ દ્રવ્ય જે છે ને એનો પ્રદેશ સ્થિર નથી ફર્યા કરે છે ગોળ 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 ગોળ. વચમાના 8 પ્રદેશ સ્થિર છે એને છોડીને બાકીના બધાના બધા પ્રદેશો ફરે છે. એ ફરવું એને કહેવાય આત્મપ્રદેશોનું કંપન અને એને કહેવાય ભાવ યોગ. એ કંપન થવાને કારણે આત્મામાં કર્મોને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થવી એને કહેવાય દ્રવ્ય યોગ. સમજાય છે? ભાવ યોગ અને દ્રવ્ય યોગ. હવે આ જે શક્તિ છે એ મન વચન અને કાયા દ્વારા પ્રગટ થાય છે. એટલે યોગ ને ભારથી સમજાવવું હોય તો મનોયોગ, વચન યોગ અને કાયયોગ એ રીતે કહેવામાં આવે છે. બરાબર, બીજું કઈ એડ કરવાનું છે? બરાબર, આપણે એકચ્યુઅલી એ છ ધારામાં બહુ રિલેશન નથી યોગનું, હમણાં પહેલી ધારામાં અહીંયા આવ્યું એટલે આપણે ચર્ચા કરી લીધી. ચલો આગળ, પહેલી ધારનો લક્ષણ સંગ્રહ. આપણે અકામ નિર્જરા શબ્દ જોયો હતો ને, કભી અકામ નિર્જરા કરે ભવન ત્રિક મેં સુરતન રહે. અચ્છા, સોળ ગાથાઓ કોને આવડે છે અત્યાર સુધી, કોને યાદ થઈ ગઈ છે? એક્ઝામ 15 દિવસમાં છે, 15 દિવસ સુધી આખી બધી ગાથાઓ યાદ થવી જોઈએ. કેમ કે એક્ઝામમાં તો આવવાના જ છે ગાથાઓ, જેના તમારે લખવી પડશે ગાથાઓ, એટલે એ તો યાદ કરી જ લેજો. તો અકામ નિર્જરા એટલે શું? કે સહન કરવાની અનિચ્છા છતાં રોગ ક્ષુધાથી સહન કરે છે જે જીવ. આપણા ઉપર ક્યારેક બહુ આપદા આવી જાય, ક્યારેક બહુ શરીરમાં રોગ હોય અથવા તો કોઈ પ્રતિકૂળ સંયોગો હોય, તો જીવને નક્કી કરવાની યોગ્યતા પોતામાં છે કે હું કાં તો મંદ પરિણામ રાખીને બિહેવ કરું અથવા હું ક્રૂર પરિણામ કરીને બિહેવ કરું. જેવી રીતના કે કોઈ આપણને જોરથી લાફો મારી દે તો આપણે સામે કેવી રીતના બિહેવ કરવું? આપણા હાથમાં છે ને કે આપણે કાં તો ગુસ્સો કરીએ ને એને સામે લાફો મારીએ, અથવા આપણે એમ વિચાર કરીએ કે હશે, એવા મારા જ ઉદય હશે એમ કરીને સહન કરી લે. તો આવા સંયોગોમાં સહન કરવાની અનિચ્છા હોવા છતાં મંદ પરિણામથી સહન કરવું એને કહેવાય અકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે શું? કે જે પહેલાના ઉદય હતા એ ઉદયમાં મંદ પરિણામ રાખીને જીવે સહન કર્યું, એટલે ઉદય આવીને ખરી ગયા અને નવા તીવ્ર કર્મ બંધાયા નહીં. તો એના પરિણામમાં આપણે શું જોયું હતું? અકામ નિર્જરા કરે તો ભવન ત્રિકમાં ઉત્પન્ન થાય, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. આમ કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતા જીવ પુરુષાર્થ વડે મન કશાયનો પરિણામે તેને અકામ નિર્જરા કહે છે. બરાબર, આગળ વધે. અગ્નિકાયિક, અગ્નિ જ જેનું શરીર હોય એવો જીવ. આ તો સિમ્પલ છે, એવા પાંચ આવશે, પાંચે સ્થાવરના જે આપણને ઓલરેડી ખબર છે. અસંગની, અસંગની એટલે આપણે જોયું કે પાંચ ઇન્દ્રિયોમાં સંગની ને અસંગની બે ભેદ છે. અસંગની એટલે શું? મન વગરના. પણ મન વગરના એટલે શું? કે જેનામાં શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિથી રહિત હોય એવા પ્રાણી. બહુ ધ્યાન રાખજો, કોઈ જેવા આપણે નોર્મલ ઇમ્પલ્સિસ હોય ને કે ભૂખ લાગે તો ખાવા ખાવાનું જેવું, આપણે એકચ્યુઅલી છે ને બહુ ગંભીર વાત છે. આપણી મનુષ્ય પર્યાય આપણી જાતે ઇવેલ્યુએટ કરો. આપણે સંગની જીવ જેવું કયું એવું કામ કરીએ છે આપણા ભવમાં કે આપણે સંગની કહેવા જોઈએ? ભૂખ લાગે તો ખાવાનું અરેન્જ કરીએ છે, તે તો બધા પ્રાણીઓ કરે છે. પછી આપણે ખાવા માટે થઈને આગળ પાછળ કમાવા જઈએ છે, પૈસા ભેગા કરવા જઈએ છે, બધા સંયોગો ભેગા કરવા જઈએ છે. એવા સંયોગો તો મધમાખીઓ બી કરે છે, બધા ભેગા કરી રાખે આટલું ખાવાનું મધપુડામાં. આ બધા તો અસંગની જીવો પણ આવું કરી લે છે. અહીંયા મન હોવાનું કામ કંઈક અલગ છે. આ બધી વસ્તુઓ અરેન્જ કરવાનું કામ મનનું નથી. મનનું કામ શું છે? કે પોતાનું ભલું સેવા થાય છે એવી શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ હોવી એને કહેવાય સંગી. હવે જો જે જીવ પોતાનું ભલું સેવા થાય છે એ તો વિચાર કરતા જ નથી અને સંસારમાં જ વધારે કમાણી થાય, વધારે મોભો વધે એમાં પડ્યા છે તો એ અસંગની વત જ છે. એ જીવો મનુષ્ય ગતિમાં હોવા છતાં, સંગની હોવા છતાં પશુ જેવા છે. આપણને કહે છે ને અમૃત ચંદ્રાચાર્ય સમયસાની ગાથાઓમાં, ચૌદ જે પાછળના શું કહેવાય છે, ચૌદ ભંગની જે પાછળ છે ને, દરેક ભંગમાં પશુ કહીને જ બોલાય છે આપણને. ઇન્દ્રિય આત્માના ચિન્હ વિશેષ ચિન્હને ઇન્દ્રિય કહે છે. અહીંયા જો સમજવાની વસ્તુ છે, ઇન્દ્રિય એટલે આ જે ઇન્દ્રિયો છે એ કઈ આત્માના ચિન્હ નથી. આ આંખ છે, આ નાક છે, કાન છે, અહીંયા તો લખ્યું છે કે ઇન્દ્રિય એટલે આત્માના ચિન્હને ઇન્દ્રિય કહે છે. તો શું આ આત્માના ચિન્હ છે? આ તો જળની પર્યાય છે, આ તો પુદ્ગલનો પેઇન્ટ છે. એમ સમજો કે આપણે કોઈ ઘરમાં રહેતા હોય તો બહાર જોવા માટે બારી જોઈએ ને, એવી જ રીતે આત્મા જ્યાં શરીર રૂપી ઘરમાં રહે છે તો એને બહારનું જ્ઞાન, જોવાનું જ્ઞાન આંખોના બારીથી થાય છે, કાનોના બારીથી એને સંભળાવાનું જ્ઞાન થાય છે. પણ જ્ઞાન કઈ કાન જ નથી કરતો, બારી કઈ જોવાનું કામ નથી કરતી. જોવા વાળો તો અંદર રહેવા વાળો મનુષ્ય છે, એવી રીતના જાણવા વાળો તો અહીંયા અંદર રહેવા વાળો આત્મા છે. પણ અત્યારના આપણા સંસારી જીવોની એવી જ પરાધીનતા છે કે ઇન્દ્રિયના નિમિત્ત નૈમિત્તિક સંબંધ વગર એવું જ્ઞાન થતું નથી. આંખો ન હોય તો દેખાતું નથી, તો આત્મામાં એવું જ્ઞાન કરવાની તાકાત નથી એમ નથી. પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે આંખો ન હોય ત્યારે ન દેખાય, એટલે ઇન્દ્રિયોને આત્માના ચિન્હ વિશેષ કહ્યા છે. સમજાયું? ચાલો આગળ. એક ઇન્દ્રિય જેને સ્પર્શ ઇન્દ્રિય જોઈ એવો જીવ, આપણે વાત થઈ ગઈ છે પાંચ ઇન્દ્રિયનો ઓર્ડર કઈ રીતે લેવાનો, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ, અને કર્ણ પછી મન, આ ઓર્ડરમાં જ જવાનું. તો એક ઇન્દ્રિયમાં ખાલી સ્પર્શ ઇન્દ્રિય. ગતિ નામ કર્મ, જો હવે આ પણ બહુ બે ઇન્ટરેસ્ટિંગ છે, એક છે ગતિ નામ કર્મ અને એક છે ગતિ, અને એક પાછળથી કદાચ આવશે કે ઈ ગતિનું આયુષ્ય અથવા તો આયુ નામ કર્મ. જેવી રીતના કે એક સમજો, આપણે અત્યારે મનુષ્ય છીએ બરાબર, તો મનુષ્ય છીએ તો એ મનુષ્ય તો આપણી શું છે, મનુષ્ય આપણું શું છે અત્યારે,
મનુષ્ય આયુ છે.
મનુષ્ય ગતિ નામ કર્મ પણ છે, મનુષ્ય આયુ પણ છે, અને એના ફળમાં આ મનુષ્ય શરીર મળ્યું છે, એમને ઉપચારથી જીવને મનુષ્ય કહેવાય છે. જો અહીંયા શું છે, ગતિ નામ કર્મ વાંચીએ, જે કર્મ જીવના આકાર નારકી તિર્યંશ મનુષ્યને દેવ જેવા બનાવે છે એને ગતિ નામ કર્મ કહે છે. નામ કર્મનું કામ શું છે, નામ કર્મ ચિત્રકાર જેવો છે કે હવે એને તિર્યંચ ગતિ નામ કર્મ હોય તો એ શરીર તિર્યંચ જેવું બને છે. સપોઝ ઘોડાનું નામ કર્મ હોય તો ઘોડા જેવું શરીર બને, કૂતરાનું નામ કર્મ હોય તો કૂતરા જેવું શરીર બને. આ તો થયું નામ કર્મનું કામ, જેને કારણે બહારનું શરીર બને છે. તિર્યંચ ગતિ જે તિર્યંચ ગતિ જીવના નામ કર્મ છે એને કારણે શું થાય છે કે જીવનો સ્વભાવ એ જાતનો થાય છે કે તિર્યંચ ગતિમાં જાય છે, તિર્યંચની જેમ બિહેવ કરે છે જીવ, એનું ક્ષયોક્ષમ ઈ જાતનું, જ્ઞાનમાં પણ ઈ જાતનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જીવનું ક્ષયોક્ષમ ઓછું થઈ જાય, એ રીતના બાકી બધામાં ફરક પડે છે. હવે અહીંયા ગતિ શું છે કે જેના ઉદયથી જીવ બીજો ભોગ પામે છે. કહેવાનો મતલબ શું છે કે તિર્યંચ ગતિ એટલે શું કે પહેલા નરક હતો ત્યાંથી નીકળીને તિર્યંચ આવ્યો, આ તિર્યંચ ગતિનો ઉદય થયો એનો મતલબ કે નરકમાંથી નીકળીને બીજો ભોગ પામે છે. હવે ત્યારે જ તિર્યંચ આયુનો મતલબ શું, આયુ ખાલી નંબર દેખાડે છે, 12 વર્ષ સમજો, તો 12 વર્ષ સુધી એ જીવ એક તિર્યંશ ભવમાં જોડાયેલો રહેશે. કાળની સ્થિતિ એ આયુ નક્કી કરે છે. 12 નું શરીર અને જીવનો સ્વભાવ એ સંયોગોમાં એ નામ કર્મને કારણે છે. આ તો આપણે બે સ્થૂળ રીતે કહી દીધા, પણ એને સાથે બીજા બધા ગુણોનું પરિણામ એવું રિલેટેડ છે. જે રીતના જ્ઞાન ગુણ, તો એ ગતિ પ્રમાણેનો જ્ઞાન ગુણમાં પણ ક્ષણક્ષમ ઓછો વધારે થાય છે. ચારિત્ર ગુણ, તો ગતિ પ્રમાણે એ જીવમાં સ્થિરતા હોવી કે ન હોવી, જે રીતના દેવ ગતિમાં જાય તો ઓટોમેટિકલી ચારિત્ર લેવાની સ્થિરતા નથી હોતી, મનુષ્ય ગતિમાં જાય તો ઓટોમેટિકલી એવી સ્થિરતાની શક્યતા છે. તો એ ગતિ પ્રમાણે બાકી બધા ગુણોનો પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. ખ્યાલમાં આવે છે? આગળ દરેક ગતિના ગતિ અને નામકરણ ફરીથી આવશે ત્યારે ફરીથી જોશું. ચિંતામય, ઈચ્છા કરવા માત્રથી ઈચ્છા અનુસાર વસ્તુ દેવા હોય ખાસ રત્ન. તિર્યંશ ગતિ, તિર્યંશ ગતિ નામ કર્મના ઉદયથી તિર્યંશમાં જન્મ લેવો, પેદા થવો. કોઈ જીવ મનુષ્યમાં હતો, હવે એનું મનુષ્ય ગતિ નામ કર્મ પૂરું થયું અને તિર્યંશ ગતિ નામ કર્મ શરૂ થયું, તો જીવ મનુષ્યમાંથી તિર્યંશ ગતિમાં જન્મ લે છે. એક ગત્યાનું પૂર્વી પણ આવે છે, જે રીતના કે જીવ અહીંયાથી મરી જાય, મનુષ્ય ગતિમાંથી મરી જાય અને તિર્યંશ ગતિમાં ભવ લેવાનો હોય તો વચમાં એ વિગ્રહ ગતિમાં હોય છે. તો ત્યાં વિગ્રહ ગતિમાં જીવનો આકાર શું હશે? મનુષ્યનો હશે કે તિર્યંશનો હશે? બોલો. જો મનુષ્ય આયુ તો અહીંયા મરતા સાથે પૂરું થઈ ગયું, વિગ્રહ ગતિમાં આવતા ભવ નું આયુષ્ય ચાલુ થઈ ગયું, પણ હજી આકાર મનુષ્ય ગતિનો જ છે. વિગ્રહ ગતિમાં જે પહેલા ભવ નો આકાર હોય એ કન્ટિન્યુ રહે, હવે ત્યાં જઈને એ પર્યાપ્તિઓ ગ્રહણ કરશે, એ પર્યાપ્તિઓ ગ્રહણ કરશે ત્યાં સુધી એનો આકાર નાનો થઈ જશે. જે રીતના કે નિગોદમાં જવાનું હોય, અહીંયા તો આટલું મોટું શરીર છે અને નિગોદમાં તો સાવ નાનકડું થઈ જાય, તો એ પહેલા અમુક સમયોમાં ત્યાં જઈને નાનકડું થઈ જાય શરીર. દેવગતિ, દેવગતિ નામ કર્મના ઉદયથી દેવ પર્યાયમાં જન્મ લેવો. નરક, પાપ કર્મના ઉદયમાં જોડાવાથી જેમાં જન્મથી જ જીવ અસહ્ય અને અપરિમિત વેદના પામવા લાગે છે, બીજા નારકીઓ મારફત સત્તાઓ વગેરેથી દુઃખોનો અનુભવ કરે છે, તથા જ્યાં દ્વેષથી ભરેલું જીવન જીવે છે તે સ્થાન. જો અહીંયા નરક ગતિ, નરક વસ્તુ અલગ છે અને નરક ગતિ વસ્તુ અલગ છે. નરક તો છે એક સ્થાન જ. દેવ જે રીતના કે વૈમાનિક દેવની તો ઉર્ધ્વલોકિક સ્થાન છે ખાલી, અત્યારના જીવ ત્યાં જાય છે, તો જીવની પર્યાય જે રીતના આપણે કહીએ કે જીવ મનુષ્ય ગતિમાં છે, તો એનો મતલબ કોઈ સ્થાન જીવ આ પર્ટિક્યુલર સ્થાનમાં છે એમ નહીં, પણ જીવનો સ્વભાવ એ જાતનો છે કે મનુષ્ય જેવું બિહેવિયર કરે છે અને એના જ અકોર્ડિંગલી એનું સ્થાન નક્કી થાય છે. એટલે આ લોકને મનુષ્ય લોક કહેવાય છે, અથવા તો ઓલાને નરક કહેવાય છે. એ સ્થાનને જીવનું જ ત્યાં જઈને એવું બિહેવિયર થઈ જાય એટલે એ સ્થાનને જ નરક કહેવાય છે. नरक गति नाम कर्मों ना उदेगी नरक मां जन्म ले नरक गति नाम कर्मों ना उदेगी नरक स्थान मां जन्म ले बराबर ये समझेगा ना बराबर निगोर साधारण आज वनस्पति ना साधारण है प्रत्येक वेद है ना तो ये साधारण नाम कर्मों ना उदेगी एक शरीर ना आश्रय अनंतानंद जीवों समान रूपे जिमा रहे छे एक साथे ज मरे छे अने पैदा थाय छे ते अवस्था वाला जीव ने निगोण कहवाय छे एना बे भेद छे पहलो छे नित्य निगोण अने बीजो छे इतर निगोण तो नित्य निगोण कोने कहवाय के ज्याना जीवोए अनादिकाली आज सुधी त्रसनो पर्याय प्राप्त कर्यो नथी एवो जीव राशि પણ ભવિષ્ય કાળમાં તે જીવ ત્રસનો પર્યાય પામી શકે છે હવે બીજા જે સવાલો આવ્યા છે એમાં એક સવાલ ઈ પણ છે કે આપણે પંચ પરાવર્તન જોયા પંચ પરાવર્તનમાં એક આવે છે ભવ પરાવર્તન ભવ પરાવર્તનનો શું મતલબ છે કે ચારેય ગતિઓમાં જેટલા અલગ અલગ જીવો છે એ જીવે દરેક ભવમાં જન્મ લીધો છે બરાબર બરાબર અથવા તો કાળ પરાવર્તન છે તો નરકમાં આટલા આયુષ્યથી લઈને આટલા આયુષ્ય સુધી દેવગતિમાં આટલા આયુષ્યથી લઈને આટલા આયુષ્ય સુધી એક એક સમય વધતો જન્મ લે છે સવાલ એમ છે કે નિત્ય નિગુણનો જીવ તો ક્યારે નિગુણમાંથી બહાર જ નથી આવ્યો આટલા અનંત કાળથી તો એને પાંચ પરાવર્તન લાગુ પડે છે કે નહીં સવાલ સમજાય છે કે તો ક્યારે બહાર જ નથી આવ્યો તો એને તો દેવગતિમાં ક્યારે જન્મ જ નથી લીધો તો એને કાળ પરાવર્તન કે ભવ પરાવર્તન કેવી રીતે લાગુ પડે ના જો સમજો આ પાંચ પરાવર્તન જે છે એ એક કાળ માપવાની એક પદ્ધતિ છે દરેક જીવે આવી રીતના જન્મ લીધો છે એમ વાત નથી આ તો એક જે રીતના કહે ને કે આપણે અહીંયાથી ત્યાં સુધીનો માપ એક કિલોમીટર છે એનો મતલબ એમ નથી કે અહીંયાથી ત્યાંનો જ માપ એક કિલોમીટર છે અને અહીંયાથી અહીંયાનો એક કિલોમીટર નથી આ તો એક માપવાની પદ્ધતિ છે એવી રીતના કાળને માપવાની પદ્ધતિ તમારે અનંત કાળને માપવો હોય તો તમે કેવી રીતના માપો ગમે તેટલા વર્ષો કયો ગમે તેટલા સાગરો પંક્તિઓ ગમે તેટલા ઉત્સર્પિણી અવસર્પિણી કયો તો એ અનંતકાળ માપી શકાતો નથી તો તમારે માપવું હોય તો કેવી રીતના મપાય તો એ માપવાની પદ્ધતિ આ ઉપમા દ્વારા સમજાવવામાં આવી છે જે નિત્ય નિકુંજના જીવ છે એ તો ક્યારે બહાર જ નથી આવ્યા તો એ આ બધા સાયકલમાંથી ગયા હોય એમ નથી પણ એને પણ આટલો જ અનાદિકાળ નિત્ય નિગુણમાં પસાર કર્યો છે એટલે એમ જ કહેવાય છે કે એ જીવે પણ અનંત પરાવર્તન નિત્ય નિગુણમાં રહીને કર્યા છે સમજાય છે કેમ કે કાળ માપવાની પદ્ધતિ છે અનંત કાળથી જીવ નિત્ય નિગુણમાં જ છે તો એને પણ અનંત પરાવર્તન કર્યા છે આગળ જઈએ પરિવર્તન પરિવર્તન કહો પરાવર્તન કહો એક જ વસ્તુ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ હોવું જોઈએ અને પછી ભાવ સંસાર ચક્રમાં પરિભ્રમણ છે પંચેન્દ્રિય જેને પાંચ ઇન્દ્રિયો હોય એવા પ્રાણી પૃથ્વી કહે પૃથ્વી જ જેનું શરીર છે તે પ્રત્યેક વનસ્પતિ જેમાં એક શરીરનો સ્વામી એક જ જીવ હોય જેમ કે કોઈ વૃક્ષના ફળ વગેરે ભવ્ય ત્રણ કાળમાં કોઈ પણ વખતે રત્નત્રયની પ્રાપ્તિની યોગ્યતા વાળો જીવ તે ભવ્ય કહેવાય છે અનંત જીવો છે ને આ સંસારમાં તે અનંતમાંથી બહુ ભાગ ભવ્ય જીવો છે કે જેનામાં રત્નત્રય પ્રાપ્ત કરવાની યોગ્યતા છે અને બહુ ઓછો ભાગ અભવ્ય જીવ છે કે જેનામાં એવી યોગ્યતા જ નથી બે જીવમાં કઈ ફરક નથી પણ બસ પર્યાયગત એવી યોગ્યતા નથી કે એને ક્યારે રત્નત્રય પ્રાપ્ત નહીં થઈ શકે આગળ મન હિત અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ભાવ મન કહે છે આપણે વાત થઈ હતી ક્લાસમાં કે અહીંયા હૃદય સ્થાનમાં રહેલ આઠ પાંખડી વાળા કમળ ના આકારે ઉદગલ પિંડ છે તેને જળમન અથવા દ્રવ્યમન કહે છે. જે રીતના આપણા કાન આંખ નાક એ બધા ઇન્દ્રિયો છે ને, એવી જ રીતે અહીંયા એક મન છે. એ મનનો આકાર કમળ જેવો છે. ઈ આ જેવો પરમાણુ છે આહાર વર્ગણ એનાથી બનેલું નથી, એ મનોવર્ગણાથી બનેલું એક ફિઝિકલ એન્ટિટી છે. એ એટલું સૂક્ષ્મ છે કે તમે કાપો તો હાથમાં ન આવે, પણ એના હોવાના નિમિત્તે જીવમાં હિત અહિત કરવાનો વિચાર કરવાની શક્તિ છે. જે રીતના કે આંખના નિમિત્તે જીવને જોવાની શક્તિ છે, આંખ હોય તો જીવને જોવાનું જ્ઞાન થાય છે, ભલે એના કારણે નથી થતું, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવી જ રીતે અહીંયા મન હોય ત્યારે જીવને પોતાના હિત અહિત કરવાનો વિચાર કરવાની શક્તિ હોય છે. આગળ મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયથી મનુષ્યમાં જન્મ લેવો અથવા પેદા થવો. મેરુ જંબુ દ્વીપના વિજય ક્ષેત્રમાં સ્થિત 1,00,000 યોજન ઊંચો એક પર્વત વિશેષ. મો પર સાથે એકત્વ બુદ્ધિ તે મિથ્યા મોહ છે. આ મોહ અપરિમિત છે તથા અસ્થિરતા રૂપ રાગાદી તે ચારિત્ર મોહ છે. આ મોહ પરિમિત છે. શું કહે છે અહીંયા આપણે સેકન્ડ ગાથામાં જ આવ્યું ને, મોહ મહામદ ટીઓ અનાદી ભૂલ આપકો ભર્મ દ્વારી. આ જીવે અનાદિકાળથી મોહ રૂપી દારૂ પીધેલો છે અને એને કારણે પોતાની જ ભૂલને કારણે જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. તો મોહનો મતલબ શું છે એ અહીંયા બે પ્રકારે સમજાવે છે. એક શું છે કે પર સાથે એકત્વ બુદ્ધિ, જે હું છું જ નહીં એની સાથે આ વસ્તુ કાં તો હું જ છું અથવા મારા છે અથવા હું એનો કરતા છું અથવા હું એનો ભોગતા છું એવી બુદ્ધિ, એને પણ મોહ કહેવાય છે. જે શ્રદ્ધા મોહની વિપરીત પર્યાય ભૂલ અથવા તો મિથ્યાત્વ છે, એટલે એને મિથ્યાત્વ મોહ કહેવું છે. પ્લસ સેકન્ડ ટાઈપનો મોહ એ છે કે કોઈ સાથે રાગ દ્વેષની ભાવ અસ્થિરતાના ભાવ એને કારણે કોઈ સાથે લાગણી હોવી કે દ્વેષ હોવો એને ચારિત્ર મોહ કહે છે. એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે અને બેઉને મળીને પણ મોહ જ કહેવાય છે. જે રીતના કે આપણે કર્મોમાં એક છે દર્શન મોહનીય અને એક છે ચારિત્ર મોહનીય, પણ બેઉ મોહ કર્મ મોહનીય કર્મના જ ભેદ છે. એવી જ રીતે અહીંયા છે. આગળ લોક જેમાં જીવાની છ દ્રવ્યો રહેલા છે તેને લોક અથવા લોકાકાશ કહે છે. વિમાનવાસી સ્વર્ગો અને ગ્રહદેવ વગેરેના દેવો. વિતરાગતાનું લક્ષણ, જો કોઈ પણ અર્યંત ભગવાન, અર્યંત ભગવાન આપણે સૌથી પહેલા જ પેલામાં જોયું ને તીન ભુવન મે સાર વિતરાગ વિજ્ઞાનતા, તો એ વિતરાગતાનું લક્ષણ શું છે, કેવી રીતના ઓળખાય. કોઈ પણ અર્યંત ભગવાન છે સિદ્ધ ભગવાન છે એ વિતરાગી અને સર્વજ્ઞ હોય છે. હિતોપદેશી અમુક સ્પેશિયલ તીર્થંકરો હિતોપદેશી હોય છે, પણ બાકી અર્યંત અને સિદ્ધના લક્ષણ એટલે વિતરાગી અને સર્વજ્ઞ. પણ કોઈ વિતરાગી છે એ કેવી રીતના ઓળખાય, તો 18 દોષોથી રહિત હોવા જોઈએ. એ 18 દોષ કયા છે? જન્મ જરા તૃષા એટલે તરસ લાગવી, ક્ષુધા એટલે ભૂખ લાગવી, વિસ્મય એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આરખ આરખ એટલે આકુળતા બહુ બહુ દુઃખ થવું, ખેદ ખેદ એટલે એ દુઃખ થવું પણ સોરો એમ, રોગ શોક, મદ મદ એટલે મોહ આમ અભિમાન, મોહ મોહ એટલે મિથ્યા માન્યતા, ભય નિદ્રા ચિંતા સ્વેર એટલે પરસેવો, રાગ અને દ્વેષ અને મરણ. આટલા 18 દોષોથી જે રહિત હોય છે તેને નહીં હોતે જિસ જીવ કે વિતરાગ સો હોય, જે આને 18 દોષ જેને ન હોય એવા જીવો વિતરાગ કહેવાય છે. આગળ જો શ્વાસની આપણે જોતા હતા ને, લોહીની ગતિ પ્રમાણ સમય કે જે એક મિનિટમાં 80 વખતથી થોડા અંશ ઓછી ચાલે છે. અહીંયા 80 કીધું છે, કોઈક શાસ્ત્રોમાં 72 આવે છે, ક્યાંક 78 પણ આવે છે, બધા જ માપ આવે છે. સાગર, સાગરનું માપ આપણે જોઈ લીધું છે ક્લાસમાં, પણ અહીંયા ફરીથી એક વાર જોઈએ એટલે આપણને ફરીથી ફીલ આવી જાય.
સાગરનું માપ સમજાવી દીધું હતા, જે વિતરાગતાના લક્ષણ છે એ આપણે લઈએ ને, એની પર થોડીક ચર્ચા કરીએ. પ્લસ મંદિરમાં જે સિમંદર ભગવાન બિરાજમાન છે, એમની પર આ લક્ષણ લાગુ પડે છે કે નહીં પડતા.
જો આપણે પહેલા નીચે બે રહ્યા છે જોઈ લે, સંગની, સંગની તો આપણે જોઈ લીધું કે શિક્ષાનો ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ વાળા મન સહિત પ્રાણી, અને સ્થાવર એટલે એકેન્દ્રીય. પણ સ્થાવર કેવી રીતના કોઈ નક્કી થાય કે એને સ્થાવર નામ કર્મનો ઉદય હોવો જોઈએ. સ્થાવર નામ કર્મના ઉદય સહિત પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ વાળા જીવ તેને સ્થાવર કહે છે. હવે સાગરનું માપ આપણે જોઈ લીધું, બહુ પૈકી બે મિનિટમાં જોઈ લે, પછી 18 દોષોની ચર્ચા કરશું. કે આપણે ખાડો ખોઈ દો, એને આમ શિખાઉ ઊંચો, કેટલો ખાડો ખોઈ દો, 2000 ગાઉ ઊંડો અને 2000 ગાઉ પહોળો, સિલિન્ડ્રિકલ ખાડો ખોદ્યો છે, એમાં વાળ ભર્યા, ઉત્તમ ભોગ ભૂમિનું જે ઘેટું છે એના વાળના ઉપર અટિક અગ્રભાગ જે કટ કરવાથી હવે ફર્ધર 2 ટુકડા ન થઈ શકે, એટલે કે બહુ જ ઝીણા ઝીણા ટુકડા કર્યા અને એક ટુકડાથી આખો ખાડો ભરી દીધો. હવે દરેક એક વાળને 100 વર્ષમાં બહાર કાઢશે. 100 વર્ષમાં એક ટુકડાને બહાર કાઢે અને આખો ખાડો જ્યારે ખતમ થઈ જાય એટલા કાળને એક વ્યવહાર પલ્ય કહેવાય છે. બરાબર, વ્યવહાર પલ્ય. આ વ્યવહાર પલ્ય કરતા અસંખ્યાત ગુણા, હવે અસંખ્યાતનું માપ પણ આવે છે, આપણે હમણાં નથી લીધું, એમ સમજો કે અસંખ્યાત વર્ષ હોય એમાં કેટલા સમય હોય, એટલું ગુણા કરવાથી એક ઉદ્ધાર પલ્ય આવે છે. ફરીથી આમ અસંખ્યાત ગુણા કરતા એક અધ્ધા પલ્ય આવે છે, અને આવા 10 કોડા કોડી અધ્ધા પલ્ય ઇઝ ઇક્વલ ટુ 1 સાગર. 1 સાગરની આયુષ્ય એટલે ઘણો 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 લાંબો કાળ થાય છે. નરક ભૂમિમાં, પહેલી નરકમાં પણ 1 સાગરની આયુષ્ય વાળા જ જીવો, 1 સાગરની આયુષ્ય વાળા જીવો હોય છે. એક પહેલી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 સાગરનું છે. એનાથી નીચે તો 1 સાગરથી વધારે વાળા જ હોય છે. એટલે નરક અને સ્વર્ગના જીવો ઘણો લાંબો કાળ સુધી એ ભવોમાં રહે છે. એની કમ્પેરિઝનમાં આપણે મનુષ્યના પીરિયડનો બહુ જ ઓછો કાળ હોય છે. ચાલો આજે આપણે થોડા
વીજળીના ચપકારે છે,
બેંચરીના આવે છે ને બોલમાં, કે વીજળીના ઝબકારે મોટી પરોવાય જેવી વાત છે. આપણું આયુષ્ય વીજળીના ઝબકારા જેવું છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, જળનું તરંગ હોય પથ્થરના કોઈ આવી કેવું બોલ્યું જાય એના જેવું છે. આપણે સિમંદર ભગવાનને નજરમાં રાખી અને 18 દોષનો વિચાર કરીએ. હવે એમને કોઈ જન્મ નથી, આ એમનો છેલ્લો જન્મ હતો. અત્યારે એમનું વિદેહ ક્ષેત્રમાં 1 કોટી પૂર્વનું આયુષ્ય છે. આ 1 સાગર આપણે જોયું ને, એની સામે 1 કોટી પૂર્વ મનુષ્ય, જે કર્મભૂમિના મનુષ્યનું સૌથી લાંબામાં લાંબુ આયુષ્ય 1 કરોડ 1.10 લાખ
કરોડ
આટલું લાંબુ આયુષ્ય, આટલા વર્ષ, આટલું લાંબુ આયુષ્ય શ્રીમંત ભગવાનનું અત્યારના છે. પરિવર્તન કરવાનો પણ ભગવાનના હાથમાં નથી. જેટલું આયુષ્ય છે એટલું મનુષ્ય ગતિમાં દરેક જીવે રહેવાનું જ છે. જે આપણે અત્યારની વર્તમાન 24 છે ને, એમાં બહુ પહેલા થઈ ગયા સીમંદર ઉપર, ત્યારના હજી સુધી છે. કેવળજ્ઞાન કલ્યાણ થઈ ગયો, હવે સમોષણમાં બિરાજમાન છે. પછી તો એમનું આયુષ્ય પત્યું, ભરત ક્ષેત્રમાં આવ્યા, પાંચેય કલ્યાણ થઈ ગયા, સિદ્ધ શિલા પર બિરાજમાન છે. હજી સીમંદર ભગવાન ત્યાં જ છે. સમજાય? ચાલો જરા જરા, એટલે ઓલ્ડ એજ. હવે એમને ક્યારે ઓલ્ડ એજ, વૃદ્ધાવસ્થા નથી. એકવાર જીવ વિતરાગ સર્વજ્ઞ થઈ જાય પછી ઉંમર વધે તો શરીરના પાર્ટ ચેન્જ થાય એવું ન હોય. હવે એમને પરમ અવતારી શરીર થઈ ગયું. તૃષાક્ષુતા, કોઈ ભૂખ નથી, કોઈ તરસ નથી. તીર્થંકર ભગવાન આપણા કોળીઓથી આહાર ખાય એવું ન બને. આપણા સાધારણ મનુષ્યના પણ એટલા ઉત્કૃષ્ટ પુણ્ય હોય છે કે અમુક અવસ્થામાં ભૂખ નથી લાગતી. સમોસરણમાં જીવ જાય ને તેને કોઈ ક્ષુધા તૃષા ન હોય. તીર્થંકર ભગવાનના સમાગમમાં સાધારણ મનુષ્યને આવી હાલત છે, તો ભગવાનને તો ભૂખ ને ક્ષુધા ન જોઈએ. વિસ્મય નથી. હવે તો બધું એના ત્રણ લોક ત્રણ કારણ બધું એક સાથે જાણી જ દીધું છે. કઈ વસ્તુથી વિસ્મય પામે? કોઈ આરત નથી, કોઈ ખેદ નથી, કોઈ શોક નથી, કોઈ રાગ દ્વેષ નથી. કેમ કે હવે પૂર્ણ વિતરાગ થઈ ગયા છે. ન તો એમને કોઈ શરીરમાં રોગ થાય છે. અરે રોગ તો જન્મથી જ નથી હોતા. તીર્થંકરને જન્મથી જ શરીરમાં એક રોગ ન થાય. શરીર જ એવું પુણ્યશાળી હોય કે એમને આહાર હોય પણ નિહાર ન હોય. એમને મુનિ અવસ્થામાં પીછી કમંડળની જરૂર જ ન હોય. કેમ કે કોઈ અશુદ્ધિ જ નહીં તો કમંડળ શું રાખે? અને એમના નિમિત્તે કોઈનો ઘાત જ નથી થતો તો પીછી એ જરૂર નથી. હવે એમને કોઈ મોહ નથી, પૂર્ણ વિતરાગ થઈ ગયા. કોઈ ભય નથી, જરાય આળસ નથી, નિદ્રા નથી, કોઈ પ્રકારની ચિંતા નથી, કોઈ સ્વેદ નથી, સ્વેદ એટલે કોઈ પરસેવો નથી. અને હવે એમને મરણ પણ નથી. હવે જ્યારે એમને શરીર વિયોગ થશે એને નિર્વાણ કહેવાય છે. મરણ તો આપણા જેવા જીવનું હોય કે જેને નેક્સ્ટ ભાવ લેવાનો હોય, જેને છેલ્લો ભાવ હોય, એને જેવી રીતના શરીરથી છૂટું, જીવને શરીર છૂટો પડે એક જ સમયમાં સિદ્ધ શિલા પર જેને બિરાજમાન થાય. અને અહીંયા શરીર કપૂરની જેમ ગાયબ થઈ જાય. પછી ઇન્દ્રો એ માયામય શરીર બનાવીને એક વાળ અને નખ ને બધા એક એમ કે ઉપચારથી અગ્નિ સંસ્કાર કરે અને પછી રિમેન્સ અને ત્યાં ક્ષીર સમુદ્રમાં નાખે, પણ એમને શરીર આમ જ વેનિશ થઈ જાય, પરમાણુ થાય. આપણે ટાઈમ પૂરો થઈ ગયો. કોઈ કઈ ક્વેશ્ચન છે? આપણી એક્ઝામ 14 ફેબ્રુઆરીના રાતના 8:30 વાગે આ આવતો નહીં, એના પછીનો શનિવાર રાતના 8:30 અહીંયા જ મંદિરમાં રહેશે. એક્ઝામ આ વખતે બહુ સિમ્પલ છે, ખાલી 50 માર્કની છે અને 1 જ કલાકની છે. એમાં પણ ઘણા બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આવશે. ગાથાઓ આવડતી હશે તો એ ફટાફટ લખી નાખશો તો આમ જ ઘણા બધા માર્ક્સ મળી જશે. અને એના સિવાય બીજા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે, એટલે બહુ ઇઝી પેપર હશે.
પેપર સાઇમલ્ટેનિયસલી ઓનલાઈન પણ,
હા, આપણે જે ટાઈમે અહીંયા એક્ઝામ થશે એ ટાઈમ ઓનલાઈન પણ બુક્સ હોય, એટલે જે બહારથી લખવા વાળા હોય એ ગમે ત્યાંથી બેસીને લખી શકે. પછી કાં તો ફોટો પાડીને અમને ઈમેલ કરી દો અથવા સ્કેન કરીને ઈમેલ કરી શકો છો, ગમે તે રીતે તમે મોકલી શકો છો. બીજા પણ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો અમને પાછળથી કોન્ટેક્ટ કરી શકો છો અથવા ઈમેલ કરીને પૂછી શકો. ચાલ જીનવાણી સુધી કરીએ. હે જીનવાણી વાચતી તોહી જગો દેહરે જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકારો સો વાણી મસ્તક નમો સદા સુ હું. બોલો જીનવાણી માતનો જય હો.